એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ વિશિષ્ટ નવલકથાની વાત કરવાના છીએ. રણ એટલે કે ડેઝર્ટ. લેખક છે જે એમ જી લ ક્લેઝિયો.
હા, 2008ના નોબેલ પુરસ્કાર વિજેતા. અને રણ, આ નવલકથા 1980માં આવી અને ખરેખર તો એમના સાહિત્ય સર્જનમાં એક સીમાચિહ્નરૂપ ગણાય છે.
બરાબર. લ ક્લેઝિયો, જેમનું મૂળ કનેક્શન મોરિશિયસ સાથે રહ્યું છે, એમના લખાણોમાં આપણને પ્રવાસ, સંસ્કૃતિ અને ખાસ કરીને જે લોકો હાંશિયામાં ધકેલાઈ ગયા છે એમની વાત જોવા મળે છે.
અને એમની એક ખાસ વાત એ છે કે પશ્ચિમી ભૌતિકવાદની સામે પ્રકૃતિનું ગૌરવ, પ્રકૃતિની શક્તિ, એ બધું એમના લખાણમાં ઉપસી આવે છે.
રણ માટે એમને પોલ મોરેન્ટ જેવો પ્રતિષ્ઠિત પુરસ્કાર પણ મળેલો. આ કૃતિમાં, જેમ મેં સમજ્યું છે, બે અલગ અલગ સમયની કથાઓ એક સાથે ચાલે છે.
હા, બિલકુલ, બે સમાંતર કથાઓ છે, પણ એ બંને ક્યાંક ને ક્યાંક અંદરખાને જોડાયેલી છે. આજની ખૂબી છે.
રસપ્રદ. અને આપે કહ્યું એમ, આ ઉત્તર સંસ્થાનવાદી સાહિત્યનો પણ એક ભાગ ગણી શકાય.
ચોક્કસ. યુરોપિયન શક્તિઓના વિસ્તારવાદની જે અસરો સ્થાનિક સંસ્કૃતિઓ પર પડી એનું ચિત્રણ છે. પણ લ ક્લેઝિયો માત્ર રાજકીય ટીકા નથી કરતા,
એટલે એનાથી ઊંડા ઉતરે છે.
હા, ઓળખનો સવાલ, સ્મૃતિ, આપણો વારસો શું છે, આધ્યાત્મિકતા શું છે, આ બધા પ્રશ્નોને એ સ્પર્શે છે. અને એ સમય પણ એવો હતો, 1980નો દાયકો, જ્યારે ત્રીજા વિશ્વના દેશોના પ્રશ્નો, ઉત્તર આફ્રિકાનો ઇતિહાસ, ઇમિગ્રેશન, આ બધી ચર્ચાઓ જોરમાં હતી.
એટલે એ સમયનો સંદર્ભ પણ મહત્વનો બની જાય છે. તો આજની આપણી ચર્ચામાં આપણે આ બંને કથાઓ પર ધ્યાન આપીશું. એક નૂરની, જે 20મી સદીની શરૂઆતમાં છે, અને બીજી લલ્લાની, જે લગભગ 1970ના દાયકામાં.
બરાબર. અને બંનેને જોડે છે સહારાનું રણ. રણ અહીં ખાલી બેકગ્રાઉન્ડ નથી.
અચ્છા.
ના ના, રણ પોતે જ એક પાત્ર છે, જીવંત છે. એ પાત્રોની કસોટી કરે છે, એમને શીખવે છે, એમને આશરો પણ આપે છે.
તો મુખ્ય સવાલ એ ઊભો થાય છે કે આજની આ દુનિયામાં જે ભૌતિકવાદ તરફ દોડી રહી છે, જ્યાં જૂની વાતો, જૂની સ્મૃતિઓ ભૂલાઈ રહી છે, ત્યાં માણસ પોતાના મૂળ કેવી રીતે સાચવી શકે, પોતાના વારસા સાથે, પોતાની આત્મા સાથેનું જોડાણ કેવી રીતે ટકાવી શકે.
આજ કેન્દ્રીય પ્રશ્ન છે આ નવલકથાનો.
સરસ. તો ચાલો આપણે શરૂઆત નૂરની વાર્તાથી કરીએ. 1909-1910નો સમયગાળો.
હા, નૂર એક નાનો છોકરો છે, એનું નામ જ પ્રકાશ છે, અને આપણે એની નજરે આખી ઘટના જોઈએ છીએ. એ તુઆરેગ યોદ્ધાઓના સમૂહનો છે, જેમને બ્લુ મેન પણ કહેતા.
બ્લુ મેન, એમના પોશાકને લીધે.
હા, એમના ઘેરા વાદળી રંગના પોશાક અને પાઘડીને લીધે. એમના નેતા છે શેખ મા અલ ઐનિન, ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ. લોકો એમને લગભગ પવિત્ર માને છે. પણ સમય બદલાય છે.
એટલે કે ફ્રેન્ચ સંસ્થાનવાદીઓ આવે છે.
હા, નઝારાની, જેમ સ્થાનિકો એમને કહે છે. ફ્રેન્ચ સૈન્ય આવે છે અને આ ગૌરવશાળી યોદ્ધાઓ, શેખના અનુયાયીઓ એમની સામે ટકી શકતા નથી. એમની હાર થાય છે, એમની સ્વતંત્રતાનો અંત આવે છે, એમની આખી જીવનશૈલી જાણે ભાંગી પડે છે.
એટલે શરૂઆત જ એક મોટા આઘાત અને નુકસાનથી થાય છે. પછી શું કરે છે આ લોકો?
એમની પાસે બીજો કોઈ રસ્તો નથી. એ લોકો રણમાં ઉતરી જાય છે, પલાયન કરે છે, કોઈ એવી પૌરાણિક મુક્તિની ભૂમિની શોધમાં નીકળે છે જે કદાચ અસ્તિત્વમાં જ નથી. અને અહીંથી શરૂ થાય છે રણનો અસલી અનુભવ.
કેવો અનુભવ?
હા, એક તરફ રણની ભયાનક સુંદરતા છે અને બીજી તરફ એની કઠોરતા. નૂરની આંખોથી આપણે આ બધું જ જોઈએ છીએ. સૂર્ય જાણે દયાહીન છે. તરસ, તરસની પીડા તો અસહ્ય છે. ભૂખમરો, આ બધું જ છે.
પણ
શું?
પણ એમની શ્રદ્ધા, એમનો સમુદાય, શેખ પ્રત્યેની એમની ભક્તિ, એ એમને ટકાવી રાખે છે. એ લોકો પ્રાર્થના કરે છે, મંત્રો બોલે છે, એમનું મનોબળ ટકી રહે છે ગમે તેવી મુશ્કેલીમાં પણ.
એટલે રણ એમના માટે ખાલી શારીરિક કસોટી નથી, પણ આધ્યાત્મિક પરીક્ષા પણ છે. કોઈ એવી ઘટના બને છે જે એમના પ્રવાસને નવો વળાંક આપે?
હા, બને છે. જેમ જેમ સમય જાય છે, લોકો મરતા જાય છે. ગરમીથી, ભૂખથી, થાકથી નિરાશા વધતી જાય છે. અને ત્યારે જ જાણે ચમત્કાર થાય છે. વરસાદ પડે છે, અણધાર્યો વરસાદ.
ઉહ, એ તો મોટી રાહત થઈ હશે. હા, એમને લાગે છે કે આ ઈશ્વરની કૃપા છે, નવી આશા બંધાય છે. પણ આશા લાંબી ટકતી નથી. ફ્રેન્ચ સૈનિકો એમને શોધી કાઢે છે.
ઓ નો.
અને પછી લડાઈઓ થાય છે, છેલ્લી અસમાન લડાઈઓ. એક તરફ આ લોકોની જૂની બંદૂકો, તલવારો, અને બીજી તરફ ફ્રેન્ચોની મશીન ગન.
પરિણામ તો નિશ્ચિત જ હશે.
હા, નૂર આ બધું જુએ છે. યોદ્ધાઓને મરતા જુએ છે, સ્ત્રીઓને લઈ જવામાં આવે છે તે જુએ છે. એની દુનિયા એની નજર સામે વિખેરાઈ જાય છે. એક બાળકની નજરે આ જોવું કેટલું ભયાવહ હશે.
અત્યંત કરુણ, ખૂબ જ હૃદય દ્રાવક. પછી નૂરનું શું થાય છે? એની વાર્તા ક્યાં પૂરી થાય છે?
જુઓ, નવલકથા કોઈ ચોક્કસ અંત નથી આપતી નૂરની વાર્તાને. જે બચી ગયા છે એ રણમાં ક્યાંક ખોવાઈ જાય છે, જાણે ઇતિહાસ એમને ભૂસી નાખે છે. નૂર કોઈ હીરો નથી, એ ફક્ત સાક્ષી છે.
એક સાક્ષી.
હા, એક બાળક જેણે બધું સહન કર્યું, પણ એનામાં હજુ ક્યાંક સૌંદર્ય જોવાની, જીવનનો જાદુ અનુભવવાની ક્ષમતા બચી છે. એની સહનશીલતા અને એની સ્મૃતિ, એ જેનું મહત્વ છે. એ પોતાના લોકોની જીવંત સ્મૃતિ બની જાય છે. ભલે બધું નાશ પામ્યું, પણ સ્મૃતિ રહી ગઈ.
આ નૂરની કથા સંસ્થાનવાદની ક્રૂરતાનું એકદમ સીધું ચિત્રણ કરે છે. એક જીવનશૈલીનો, એક સંસ્કૃતિનો કેવો દુઃખદ અંત આવ્યો. પણ તમે જે કહ્યું કે એ જીવન સ્મૃતિ બની જાય છે, એ વાતમાં ઊંડાણ છે. શું આ હારમાં પણ કોઈ જીત છે? કોઈ આધ્યાત્મિક ટકી રહેવાની વાત છે?
ચોક્કસ, ચોક્કસ. આ જ લક લેઝિયોની ખાસિયત છે. ભૌતિક રીતે એ લોકો હારી ગયા, એ સાચું. પણ એમની અંદરની શક્તિ, એમની શ્રદ્ધા, એ તૂટી નથી. શેખમાં અલૈનૈનનું પાત્ર જુઓ. એમની શ્રદ્ધા અડગ છે. નવલકથા જાણે કહે છે કે સાચું સામ્રાજ્ય બહાર નથી, અંદર છે. આત્માનું સામ્રાજ્ય. એક વિચાર છે એમાં, લગભગ આ રીતે કે તેઓ હાર્યા હતા પણ તૂટ્યા નહોતા. એમની પાસે હજુ ઉપરનું આકાશ હતું અને એ કોણ હતા એની સ્મૃતિ હતી. આ એક એવું સામ્રાજ્ય હતું જેને કોઈ સેના જીતી શકે નહીં.
વાહ, બહુ સુંદર વાત.
અને આ જ સ્મૃતિ, આ જ વારસો નૂર દ્વારા ભલે આડકથરી રીતે પણ ભવિષ્યમાં લલ્લા સુધી પહોંચે છે.
અને રણનું ચિત્રણ પણ. આપણે સામાન્ય રીતે રણને ઉજ્જળ, વેરાન, ખાલી ગણીએ છીએ.
હા, પશ્ચિમી દ્રષ્ટિએ તો એવું જ છે. પણ અહીં રણ ખાલી નથી, એ સંકેતોથી ભરેલું છે. પ્રકૃતિની એક ભાષા છે એમાં, જે શીખવી પડે. જેને પશ્ચિમી જગત ખાલી પોકે, એ અહીં આધ્યાત્મિકતાનું, શાંતિનું, પ્રકૃતિ સાથે એક થવાનું સ્થળ છે.
આ સમજણ નૂરના અનુભવમાં દેખાય છે.
અને પછી લલ્લાના જીવનમાં પણ એનો પડઘો સંભળાય છે. તો હવે આપણે લલ્લાની વાર્તા તરફ જઈએ. લગભગ 1970નો દાયકો, મોરોક્કો.
હા, ચોક્કસ. લલ્લા, જે આધુનિક સમયની કથાનું કેન્દ્ર છે, એનું જીવન કેવું છે?
લલ્લા એક શહેરી ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેને બિદોનવિલ કહે છે. એ ભણેલી નથી, પણ એનું જ્ઞાન અલગ છે. પુસ્તકોનું નહીં, અનુભવનું, પ્રકૃતિ સાથેના જોડાણનું. પ્રકાશ, પવન, સમુદ્ર, તારા, એ એના શિક્ષકો છે.
કેવો સ્વભાવ છે એનો?
ખૂબ જ સ્વતંત્ર, મજબૂત, પોતાની આઝાદી માટે કંઈ પણ કરી શકે એવી. એનામાં એક શાંત ગૌરવ છે. એનું આંતરિક જીવન બહુ સમૃદ્ધ છે. ભીડમાં પણ એ અલગ તરી આવે એવી.
એના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિઓ છે, જેમ નૂરના જીવનમાં શેખ હતા?
હા, બે મુખ્ય પાત્રો છે. એક છે હારતાની, એને લોકો એસ સેર પણ કહે છે, એટલે કે રહસ્ય. એ મૂંગો ભરવાડ છે.
મૂંગો ભરવાડ.
હા, પણ એ લલ્લાનો જાણે મૌન રક્ષક છે, એક આધ્યાત્મિક માર્ગદર્શક જેવો. એમનો સંબંધ શબ્દો વિનાનો છે, પ્રકૃતિ જેવો સહેજ. એ જાણે રણની શુદ્ધ આત્માનું પ્રતીક છે. અને કદાચ લલ્લાના બાળકનો પિતા પણ એ જ છે. રણના બે સંતાનોનું નિર્મળ મિલન.
અને બીજું પાત્ર?
બીજું પાત્ર છે આમ્મા. એ લલ્લા માટે દાદી જેવી છે. પરંપરાગત જ્ઞાન, વાર્તાઓ, ઇતિહાસ, એ બધું આમ્મા પાસે છે. એ ભૂતકાળ અને વર્તમાનને જોડતી કડી છે.
એટલે લલ્લાનું જીવન પણ મૂળ સાથે, પરંપરા સાથે જોડાયેલું છે. તો પછી એ ફ્રાન્સ કેમ જાય છે? શું બને છે?
બને છે એવું કે એના કાકા, સમાજના દબાણમાં આવીને એના લગ્ન ગોઠવી દે છે એક એવી વ્યક્તિ સાથે જે લલ્લાને જરાય પસંદ નથી.
ઓહ,
લલ્લાને લાગે છે કે આ લગ્ન એની આઝાદી છીનવી લેશે, એ બંધનમાં જકડાઈ જશે, એની આત્મા મરી જશે. અને આ ડર એને ભાગી જવા માટે પ્રેરે છે. એ ફ્રાન્સ જતી એક બોટમાં છુપાઈ જાય છે,
પોતાના મૂળથી, પોતાના લોકોથી દૂર, એક અજાણી દુનિયામાં.
હા, અને ફ્રાન્સમાં માર્સેલી શહેરમાં એનો અનુભવ સાવ જુદો જ હોય છે.
કેવો?
શું એને જે આઝાદી જોઈતી હતી એ મળે છે?
ના, શરૂઆતમાં તો બિલકુલ નહીં. એના માટે તો એક મોટો સાંસ્કૃતિક આઘાત છે. મોરોક્કોનો તડકો, પ્રકાશ, એની જગ્યાએ અહીં ભૂખરું, ઉદાસ વાતાવરણ છે. શહેરનો ઘોંઘાટ, ભીડ, ગંદકી, લોકોની ઉદાસીનતા, એને બધું અજાણ્યું લાગે છે.
અને કામ?
એ એક હોટેલમાં નોકરાણી તરીકે કામ કરે છે. ખૂબ મહેનતનું કામ. અને ત્યાં એને એકલતા લાગે છે, શોષણનો અનુભવ થાય છે. જાણે એની ઓળખ જ ભૂંસાઈ રહી છે. આઝાદી તો દૂર, એને એક નવી જ ગુલામીનો અનુભવ થાય છે.
પણ પછી એના જીવનમાં મોટો વળાંક આવે છે, ફેશન જગતમાં પ્રવેશ. એ કેવી રીતે?
હા, આ એક વિચિત્ર વળાંક છે. એક ફેશન ફોટોગ્રાફર હોય છે, રેડિક્સ. એની નજર લલ્લા પર પડે છે. એને લલ્લાની સુંદરતા, જે થોડી જંગલી, અણઘડ છે, એ ગમી જાય છે.
અચ્છા, અને એને જીપ્સી તરીકે રજૂ કરે છે. અને જોતા જોતામાં લલ્લા ફેમસ થઈ જાય છે. એનો ચહેરો મેગેઝિનના કવર પર આવે છે, મોટા મોટા બિલબોર્ડ પર લાગે છે. પૈસા મળે છે, સફળતા મળે છે, પણ
એની કિંમત ચૂકવવી પડે છે.
બહુ મોટી કિંમત. આ સફળતા એને અંદરથી સાવ ખોખલી કરી નાખે છે. એનો ચહેરો, એની ઓળખ જાણે વેચાઈ જાય છે. એ એક સુંદર માસ્ક બની જાય છે. પણ એ માસ્કની પાછળ એની અસલી ઓળખ, એની આત્મા ક્યાંક ખોવાઈ જાય છે.
એટલે એણે જે આર્થિક સ્વતંત્રતા મેળવી, એના બદલામાં એણે આધ્યાત્મિક સ્વતંત્રતા ગુમાવી દીધી.
બરાબર. નવલકથા આ જ કહેવા માગે છે. તે સુંદર ચહેરો હતો, પણ તે અજાણ્યો હતો. તે એક માસ્ક હતો જેણે તેનું નામ અને આત્મા ચોરી લીધા હતા, તેને અંદરથી ખાલી કરી દીધી હતી, એવું કંઈક.
આ તો ખરેખર પરંપરા અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ છે. એક તરફ નૂર અને હારતાનીની દુનિયા છે, પ્રકૃતિ, પરંપરા, મૂળ સાથે જોડાયેલી, અને બીજી તરફ માર્સેલીનું આધુનિક ભૌતિકવાદી જગત, જે બહારથી ચમકદાર છે પણ અંદરથી કદાચ ખાલી છે.
હા, અને અહીં સ્વતંત્રતાનો અર્થ પણ કેટલો જટિલ બની જાય છે ને. લલ્લા સામાજિક બંધનથી ભાગી, પણ આર્થિક સફળતા એને એક નવા જ બંધનમાં, પોતાની છબીના બંધનમાં ફસાવી દે છે.
સાચી વાત છે.
એટલે નવલકથા કદાચ એવું કહેવા માગે છે કે સાચી સ્વતંત્રતા બહાર નથી, અંદર છે, આપણા મૂળમાં, પ્રકૃતિ સાથેના જોડાણમાં. અને પેલું જે ફેશન જગતમાં એની અન્યતા, અધરનેસને વેચવામાં આવે છે, એ પણ ક્યાંક સંસ્થાનવાદનો જ પડઘો છે, સૂક્ષ્મ રીતે.
એટલે નૂરની વાર્તામાં સંસ્થાનવાદ સીધો લશ્કરી હુમલાના રૂપમાં હતો. અહીં લલ્લાની વાર્તામાં એ વધુ આડગતરો, આર્થિક અને સાંસ્કૃતિક શોષણના રૂપમાં દેખાય છે. આ યુરોપનો અનુભવ લલ્લાની ઓળખને કેવી રીતે બદલે છે?
એક મોટી ઓળખની કટોકટીમાંથી પસાર થાય છે. યુરોપ એને ભૌતિક વસ્તુઓ આપે છે, પણ એનો આત્મા છીનવી લે છે. એ લગભગ પોતાની જાતને ભૂલી જ જાય છે. પણ આ અનુભવ જ એને પોતાના મૂળનું સાચું મૂલ્ય સમજાવે છે.
એટલે આ પ્રવાસ જરૂરી હતો.
કદાચ જેમ નવલકથામાં ક્યાંક છે, વાસ્તવિક પ્રવાસ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો નહોતો, પણ જોવાની એક રીતથી બીજી રીત તરફ જવાનો હતો. યુરોપની આ સફર ભલે દુઃખદાયક રહી, પણ એના કારણે જ લલ્લા પોતાની જાતને અને પોતાના વારસાને નવી નજરે જોઈ શકે છે.
અને એક સ્ત્રી તરીકે પણ એનો સંઘર્ષ દેખાય છે. કાકાનું દબાણ હોય કે ફેશન જગતનું નિયંત્રણ, એ સતત એનો સામનો કરે છે.
હા, એની આંતરિક શક્તિ જેને ટકાવી રાખે છે. અને એનો છેલ્લો બળવો એ ત્યારે આવે છે જ્યારે એને ખબર પડે છે કે તે ગર્ભવતી છે.
આ ગર્ભાવસ્થા એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બને છે.
બિલકુલ. આ નવું જીવન એને માટે દિશા બની જાય છે. એને સમજાય છે કે એ આ બાળકને માર્સેલીની આ કૃત્રિમ, આત્મ વગરની દુનિયામાં જન્મ આપી શકે નહીં. આ બાળક એના વારસાનું પ્રતીક છે, એના મૂળનું પ્રતીક છે.
તો એ શું કરે છે?
એ બધું છોડી દે છે. કારકિર્દી, પ્રસિદ્ધિ, પૈસા, બધું જ, એક ક્ષણ પણ વિચાર્યા વગર, પોતાની બચતના પૈસાથી ટિકિટ લે છે અને પાછી ફરે છે પોતાના વતન.
પાછી પેલી ઝૂંપડપટ્ટીમાં?
ત્યાં સુધી જ નહીં, એનાથી પણ આગળ એ રણમાં જાય છે, પોતાના પૂર્વજોની ભૂમિમાં. અને નવલકથાનું છેલ્લું દ્રશ્ય અદ્ભુત છે.
કેવું છે?
લલ્લા રણમાં ખુલ્લા આકાશ નીચે, તારાઓની નીચે એકલે બાળકને જન્મ આપે છે. એની પ્રસવની ચીસો પવનમાં ભળી જાય છે. આ માત્ર એક જન્મ નથી, આ પુનર્જન્મ છે, લલ્લાનો પોતાનો, એના વારસાનો, એના લોકોના ગીતનો. એ ખાતરી કરે છે કે એમના લોકોની કહાણી ચાલુ રહેશે, નૂર જેવા અનેકોની સ્મૃતિ જીવિત રહેશે, પેઢીઓનું સાતત્ય ટકી રહેશે.
વાહ, ખૂબ જ શક્તિશાળી અંત. આ બંને કથાઓ નૂર અને લલ્લાની અને એમના અનુભવો દ્વારા લ ક્લેઝિયો ખરેખર ઘણા ઊંડા વિષયોને સ્પર્શે છે, જેમ કે રણ જેવી જગ્યાનું આધ્યાત્મિક મહત્વ હોઈ શકે.
હા, અને સાંસ્કૃતિક વિસ્થાપન પછી પોતાની ઓળખ કેવી રીતે પાછી મેળવવી, પશ્ચિમી ભૌતિકવાદની સામે આંતરિક મૂલ્યોનું મહત્વ,
અને પેઢીઓ વચ્ચે જ્ઞાન અને સ્મૃતિ કેવી રીતે વહે છે, દેશ નિકાલ અને વતન પાછા ફરવાની જે મથામણ છે તે
છે કે લલ્લાનો સંઘર્ષ પણ જાણે એક પૌરાણિક કથા જેવો લાગે.
અને એમની ભાષા ખૂબ સંવેદનશીલ, આપણને જાણે રણની ગરમી, રેતી, આકાશ બધું અનુભવાય. વાક્યોમાં એક લય છે.
હા, જાણે મંત્ર જેવો લય. અને જે રીતે પાત્રોના મનમાં ઉતરીને વાપ કરે છે, એનાથી આપણને એ પાત્રો બહુ નજીક લાગે છે, એમની સાથે સહાનુભૂતિ થાય છે.
પ્રતીકોનો ઉપયોગ પણ કેટલો સુંદર છે. પ્રકાશ, પવન, સમુદ્ર અને ખાસ તો શહેર અને રણનો વિરોધાભાસ.
અને પેલું રહસ્યમય વાસ્તવિકતાવાળું તત્વ, જેમ કે એ શહેરના દર્શનો, એ બધું એટલી સહજતાથી આવે છે કે જાણે એ વાસ્તવિકતાનો જ ભાગ હોય. આ બધું મળીને રણને એક વાંચન કરતાં વધુ એક અનુભવ બનાવે છે.
ખરેખર આ નવલકથા વાંચ્યા પછી આપણે વિચારવા મજબૂર થઈએ છીએ કે આ જે ભૌતિક સફળતા છે, પૈસા છે, પ્રસિદ્ધિ છે, એની પાછળ દોડવામાં ક્યાંક આપણે આપણી અંદરની સમૃદ્ધિ, આપણો જે આત્મિક વારસો છે, એ ગુમાવી તો નથી રહ્યા ને?
અને એ પણ યાદ આવે છે કે આપણી સાચી ઓળખ, આપણી શાંતિ, એ કદાચ આપણા મૂળ સાથે, આપણી પરંપરા સાથે અને સૌથી વધુ તો પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણમાં રહેલી છે, ભલે દુનિયા આપણને ગમે તેટલું એનાથી દૂર ખેંચવાનો પ્રયત્ન કરે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.